એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે જે એમની વાત કરવાના છીએ એ કોઈ સામાન્ય વૈજ્ઞાનિક નહોતા, પણ એક એવા વ્યક્તિત્વ હતા જેમણે એમ કહી શકાય કે બ્રહ્માંડના જે ગૂઢ રહસ્યો છે ને એને કરોડો લોકો સુધી પહોંચાડ્યા.
હા, બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ કાર્લ સેગન વિશે. ખગોળશાસ્ત્રી, હા, પણ એનાથી ઘણું વધારે. એક વિચારક, એક ફિલોસોફર અને વિજ્ઞાનના અદ્ભુત પ્રચારક.
ખરેખર અદ્ભુત.
આપણી પાસે એમના જીવન અને કાર્યો પર આધારિત ઘણી માહિતી છે અને આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે સેગન મતલબ આજે પણ આટલા મહત્વના કેમ ગણાય છે.
ચોક્કસ. કાર્લ સેગન, જેમનો સમયગાળો હતો 1934 થી 1996, એ ખરેખર એક અસાધારણ વ્યક્તિ હતા. અને એમનો સમય પણ જુઓ ને.
હા, એ સમય
એક તરફ શીત યુદ્ધનો ભયંકર તણાવ હતો,
બરાબર,
અને બીજી તરફ પેલો અવકાશ યુગનો રોમાંચ ચરમસીમા પર હતો. એપોલો મિશન, વાઇકિંગ, વોયેજર.
હા, વોયેજર એ તો કમાલ હતી.
બરાબર. એક તરફ આ બધું ચાલી રહ્યું હતું અને બીજી તરફ પેલો પરમાણુ યુદ્ધનો ભય આખી માનવજાતિ પર લટકતો હતો. આવા એક વિચિત્ર સમયમાં સેગન આવ્યા અને એમનું સૌથી મોટું કામ એ હતું કે એમણે વિજ્ઞાનને પ્રયોગશાળામાંથી બહાર કાઢ્યું
અને સામાન્ય માણસના ઘરમાં એમને દીવાનખંડ સુધી લઈ આવ્યા.
બરાબર. સામાન્ય માણસ માટે વિજ્ઞાન સુલભ બનાવ્યું.
એટલે કહી શકાય કે એ સમયનો જે માહોલ હતો, એક બાજુ વૈજ્ઞાનિક ઉત્સાહ, બીજી બાજુ અસ્તિત્વનો ડર, એણે સેગનના કામને એક દિશા આપી હશે. નહીં,
ચોક્કસ આપી હશે. કારણ કે એમના પહેલા સામાન્ય રીતે એમ જ મનાતું કે વિજ્ઞાન એટલે બહુ અઘરી વસ્તુ છે.
હા, આપણા માટે નથી એવું.
હા, સામાન્ય માણસ માટે નથી, એ સમજવું બહુ મુશ્કેલ. પણ સેગને આ માન્યતા તોડી એમણે આખી જે ખાઈ હતી ને વિજ્ઞાન અને લોકો વચ્ચેની એને પૂરવાનું કામ કર્યું.
એમના બાળપણ વિશે કંઈક કહો ને. ક્યાં જન્મ્યા હતા, કેવો ઉછેર હતો?
એમનો જન્મ ન્યૂયોર્કમાં, બ્રુકલિનમાં એક યહૂદી વસાહતી પરિવારમાં થયો હતો.
ઓ,
નાનપણથી જ કહેવાય છે કે એમને આકાશ અને તારાઓ જોવાનો બહુ શોખ હતો. જબરદસ્ત જિજ્ઞાસા હતી. એક કિસ્સો બહુ જાણીતો છે. એ નાના હતા ત્યારે લાઇબ્રેરીમાં ગયા અને પૂછ્યું, આ તારા શું છે?
હા હા.
અને લાઇબ્રેરિયનને જ્યારે કહ્યું કે તારા તો દૂરના સૂર્ય જેવા છે, બસ એમના માટે તો જાણે આખું બ્રહ્માંડ ખુલી ગયું.
વાહ.
અને પેલો 1939નો વર્લ્ડ ફેર અને બીજું વિશ્વયુદ્ધ, એની પણ અસર રહી હશે ને એમના પર.
હા, ઊંડી અસર. આ અનુભવોએ એમનામાં શાંતિ માટે અને તર્ક માટે, રેશનાલિટી માટે એક આજીવન કમિટમેન્ટ ઊભી કરી.
પછી એમણે શિકાગો યુનિવર્સિટીમાંથી ભણતર પૂરું કર્યું. ફિઝિક્સ, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સમાં PhD કરી.
અને ત્યાં એમને માર્ગદર્શકો પણ સારા મળ્યા હશે.
હા, ખાસ કરીને હર્મન મુલર, જે નોબેલ પારિતોષિક વિજેતા જેનેટિસિસ્ટ હતા, એમની પાસેથી સેગનને પેલી માનવતાના ભવિષ્ય માટેની જે ચિંતા છે, એક વૈજ્ઞાનિક જવાબદારી છે, એનો ખ્યાલ મળ્યો.
અને આ જ વિચાર એમના કામમાં પછી દેખાયો.
બિલકુલ. એમના દરેક કામમાં એડુકાઈ છે.
તો હવે એમના મૂળભૂત વિચારો પર આવીએ. એમનું ફિલોસોફિકલ યોગદાન શું ગણાય? શું આપણે એને વૈજ્ઞાનિક માનવતાવાદ જેવું કંઈ કહી શકીએ?
હા, એ બહુ સારો શબ્દ છે, સાયન્ટિફિક હ્યુમાનિઝમ. એટલે કે વિજ્ઞાન, તર્ક અને કરુણાનો ઉપયોગ કરીને માનવતાને સારા ભવિષ્ય તરફ લઈ જવી.
એમનો એક મુખ્ય વિચાર હતો જે વારંવાર આવે છે, એ છે કોસ્મિક પર્સ્પેક્ટિવ, બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય.
બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય, એ જરા સમજાવશો?
એટલે કે જ્યારે આપણે આ વિશાળ અફાટ બ્રહ્માંડ વિશે વિચારીએ અને એમાં આપણી પૃથ્વીનું સ્થાન જોઈએ, પેલું એમનું ફેમસ ફિક્કુ વાદળી ટપકું, ત્યારે આપણને સમજાય કે આપણે કેટલા નાના છીએ.
હા, પેલ બ્લુ ડોટ.
અને આપણી પૃથ્વી પરના ઝઘડા, આપણા મતભેદો, આપણા યુદ્ધો, આ બધું કેટલું ક્ષુલ્લક લાગે.
સાચી વાત છે.
આ પર્સ્પેક્ટિવ આપણામાં નમ્રતા લાવે છે અને એકબીજા સાથે જોડાયેલા હોવાની ભાવના, ઇન્ટરકનેક્ટેડનેસ, એ જગાવે છે. આ ખરેખર બહુ શક્તિશાળી વિચાર છે. પણ એ ખાલી આ બધું વિચારવાની વાત નહોતા કરતા, સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ પર પણ ભાર મૂકતા હતા, બરાબર ને?
બિલકુલ. સંશયાત્મક પૂછપરછ સ્કેપ્ટિકલ ઇન્ક્વાયરી એમના મતે સત્ય જાણવાનું આ શ્રેષ્ઠ સાધન હતું.
પેલું એમનું પ્રખ્યાત વાક્ય.
હા, અસાધારણ દાવાઓ માટે અસાધારણ પુરાવાની જરૂર પડે છે. એક્સ્ટ્રોર્ડિનરી ક્લેમ્સ રિક્વાયર એક્સ્ટ્રોર્ડિનરી એવિડન્સ.
આજે પણ કેટલું રેલેવન્ટ છે.
ખૂબ જ. આ માત્ર એક કોટ નથી, આ તો વૈજ્ઞાનિક વિચારસરણીનો પાયો છે. એમણે તો એમના પુસ્તક ધ ડીમન હોન્ટેડ વર્લ્ડમાં પેલી બલોની ડિટેક્શન કિટ પણ આપી હતી.
હા હા, બલોની ડિટેક્શન કિટ એટલે બકવાસ ઓળખવાનું સાધન.
બરાબર. એ બીજું કંઈ નહીં પણ ક્રિટિકલ થિંકિંગના, એટલે કે વિવેચનાત્મક વિચારસરણીના કેટલાક નિયમો હતા જે આપણને સાચા અને ખોટા, તથ્યો અને ભ્રમણાઓ વચ્ચે ભેદ પારખવામાં મદદ કરે.
આજના ફેક ન્યૂઝના જમાનામાં તો આની બહુ જરૂર છે.
બહુ જ.
તો એક તરફ બ્રહ્માંડનું આશ્ચર્ય, એની વિશાળતા, અને બીજી તરફ કડક તર્ક, પુરાવા, સંશય, આ બેલેન્સ જ એમની ખાસિયત હતી.
ચોક્કસ. અને આજ પેલ બ્લુ ડોટ વાયા વિચાર સાથે એમની પર્યાવરણીય ચેતના પણ જોડાયેલી હતી.
હા, એ કેવી રીતે?
જુઓ, જ્યારે વોયેજર 1 યાને પેલી તસવીર લીધી 6 અબજ કિલોમીટર દૂરથી, પૃથ્વી ખાલી એક ઝાંખું ટપકું દેખાય છે, ત્યારે સેગને કહ્યું, જુઓ આ ટપકાને, આ આપણું ઘર છે, આપણું એકમાત્ર ઘર, અને આ ઘરની સંભાળ રાખવી એ આપણી બધાની જવાબદારી છે.
અને આ જ સંદર્ભમાં એમણે પેલા ન્યુક્લિયર વિન્ટર પર પણ કામ કર્યું હતું ને?
હા, પરમાણુ યુદ્ધ થાય તો શું થાય, ચારે તરફ ધુમાડો અને ધૂળ ફેલાઈ જાય, સૂર્યપ્રકાશ રોકાઈ જાય અને પૃથ્વી પર ભયાનક ઠંડીનું મોજું ફરી વળે. આ સિદ્ધાંત પર એમણે કામ કર્યું. એ બતાવે છે કે પૃથ્વી અને માનવતાના ભવિષ્ય માટે એમને કેટલી ચિંતા હતી.
અને પેલો સનાતન પ્રશ્ન, શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ? સેટી એટલે કે પરગ્રહવાસી બુદ્ધિની શોધ, એમાં એમનું શું યોગદાન રહ્યું?
સિગ્ને સેટીને ગંભીરતા અપાવી. પહેલા લોકો એને સાયન્સ ફિક્શન જેવું ગણતા હતા.
હા, કાલ્પનિક વાતો.
પણ સાગેને કહ્યું કે આ પ્રશ્ન એટલો મહત્વનો છે કે એનો વૈજ્ઞાનિક રીતે જવાબ શોધવો જ જોઈએ, ભલે સફળતા મળે કે ન મળે.
એ માનતા હતા કે વિજ્ઞાન કોઈ રહસ્ય છીનવી નથી લેતું,
પણ એને વધુ અદ્ભુત બનાવે છે.
બરાબર.
અને બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે કે નહીં એ શોધવું એ આ અદ્ભુતતાનો જ એક ભાગ છે.
એમના વિચારો તો પ્રભાવશાળી હતા જ, પણ એમના કાર્યો પણ એટલા જ યાદગાર છે. ખાસ કરીને પેલી 1980ની ટીવી સિરીઝ કોસ્મોસ. મારા ખ્યાલથી એણે તો ઇતિહાસ બદલી નાખ્યો.
સાચી વાત છે. કોસ્મોસ, અ પર્સનલ વોયેજ, એ ખાલી ટીવી સિરીઝ નહોતી, એ એક સાંસ્કૃતિક ઘટના બની ગઈ. એમાં વિજ્ઞાન, ઇતિહાસ, ફિલોસોફી, કળા બધાનું અદ્ભુત મિશ્રણ હતું. અને સાગેનની જે રજૂઆત હતી, કાવ્યાત્મક, ઊંડા પ્રેમથી ભરેલી.
હા, એમનો અવાજ અને એમની કહેવાની રીત,
લાખો લોકોને એમણે મંત્રમુગ્ધ કરી દીધા. બિગ બેંગ જેવો અઘરો વિષય હોય કે જીવનની ઉત્પત્તિ, એમણે એટલી સરળતાથી અને અજાયબીથી સમજાવ્યું. આજે પણ એ વિજ્ઞાન સંચારનું બેસ્ટ ઉદાહરણ ગણાય છે.
અને એ સિરીઝનું પુસ્તક પણ એટલું જ પોપ્યુલર થયું.
હા, પુસ્તક પણ.
કોસ્મોસ પહેલા પણ એમનું એક પુસ્તક આવેલું, ધ ડ્રેગન્સ ઓફ ઈડન. એને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યો હતો. એ શાના વિશે હતું?
એ માનવ બુદ્ધિના ઉત્ક્રાંતિ વિશે હતું. આપણી ચેતના કેવી રીતે વિકસી એની વાત હતી.
અને એમાં એમણે પેલો કોસ્મિક કેલેન્ડરનો ઉપયોગ કર્યો હતો, નહીં? એ શું હતું?
હા, કોસ્મિક કેલેન્ડર બહુ મજાનો આઈડિયા છે. એમણે શું કર્યું કે બ્રહ્માંડનો આખો ઇતિહાસ, લગભગ 13.8 અબજ વર્ષનો,
હા,
એને એક પૃથ્વી વર્ષમાં ફિટ કરી દીધો.
ઓકે.
તો એ કેલેન્ડર પ્રમાણે બિગ બેંગ થયો 1 જાન્યુઆરીએ. અને આખું માનવ ઇતિહાસ ક્યારે શરૂ થયો ખબર છે?
ક્યારે?
31 ડિસેમ્બરની રાતે, છેલ્લી થોડીક સેકન્ડોમાં.
બાપરે, એટલે આપણે કેટલા નવા છીએ.
બસ આ જ વાત. આ રૂપક આપણને બ્રહ્માંડના વિશાળ સમયપટ પર આપણું સ્થાન બતાવે છે, આપણી ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવે છે.
જબરદસ્ત. પછી એમની એકમાત્ર સાયન્સ ફિક્શન નોવેલ આવી, કોન્ટેક્ટ.
હા, 1985માં કોન્ટેક્ટ.
એમાં પણ આ જ વિચારો હશે ને?
ચોક્કસ. એ ખાલી એલિયન્સ સાથે સંપર્કની વાર્તા નથી, એની પાછળ વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો સંવાદ, રાજકારણ, માનવીય સંબંધો, આ બધાની ઊંડી વાત છે. વૈજ્ઞાનિક તર્ક અને પેલો બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય તો એના કેન્દ્રમાં છે જ. એના પરથી ફિલ્મ પણ બની જે ખૂબ સફળ રહી.
મેં જોઈ છે એ ફિલ્મ, સરસ છે.
હા.
અને પછી એમના જીવનના છેલ્લા વર્ષોમાં બીજા 2 મહત્વના પુસ્તકો આવ્યા, ધ ડીમન હોન્ટેડ વર્લ્ડ અને પેલ બ્લુ ડોટ.
હા, જાણે એમના આખા જીવનના કામનો નિચોડ હોય એવા પુસ્તકો.
ધ ડીમન હોન્ટેડ વર્લ્ડ વિશે થોડું વધુ કહો, એ શેના પર હતું?
એ પુસ્તક એટલે વૈજ્ઞાનિક વિચારસરણી અને સંશયવાદનો એક જોરદાર બચાવ. સેગનને ચિંતા હતી કે લોકો અંધશ્રદ્ધા અને સ્યુડોસાયન્સ એટલે કે આભાસી વિજ્ઞાન તરફ બહુ વળી રહ્યા છે.
આજે પણ આ સમસ્યા છે,
બહુ મોટી. એમણે ચેતવણી આપી કે જો લોકશાહીને ટકાવી રાખવી હોય તો નાગરિકોએ વિવેચનાત્મક રીતે વિચારતા શીખવું પડશે.
અને પેલ બ્લુ ડોટ,
એ તો પેલી વોયેજરની તસવીર પર આધારિત એક કાવ્યાત્મક ચિંતન છે. પૃથ્વી કેટલી નાજુક છે, કેટલી અનમોલ છે, અને એનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે એનો સંદેશ.
જો આપણે એઝિમેદની સરખામણી એમના સમયના બીજા વિચારકો કે વિજ્ઞાન પ્રચારકો સાથે કરીએ, જેમ કે આઇઝેક એસિમોવ કે સ્ટીફન જે ગોલ્ડ, તો સેગન ક્યાં અલગ પડે છે?
સારો પ્રશ્ન છે. જો એસિમોવ કદાચ સેગન કરતા પણ વધુ લખતા હતા, એમની પ્રોડક્ટિવિટી ગજબની હતી.
હા, બહુ જ લખ્યું એમણે.
અને સ્ટીફન જે ગોલ્ડ, એમણે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોને સામાન્ય લોકો સુધી બહુ સારી રીતે પહોંચાડ્યા. પણ સેગનમાં જે હતું ને,
શું?
એક તો પેલી વૈજ્ઞાનિક ઊંડાઈ અને લોકપ્રિય સંચાર વચ્ચેનું અદ્ભુત બેલેન્સ, અને બીજું એમનો કાવ્યાત્મક અને દાર્શનિક અભિગમ.
હા, એ વાત સાચી.
બ્રહ્માંડના આશ્ચર્યને લોકોના દિલ સુધી પહોંચાડવાની એમની જે ક્ષમતા હતી એ અજોડ હતી. કેટલાક તો એમને વોલ્ટેર સાથે સરખાવે છે.
વોલ્ટેર જ્ઞાન પ્રકાશ યુગના.
હા, જેમ વોલ્ટેરે તર્કથી રૂઢિઓને પડકારી, એમ સેગને વૈજ્ઞાનિક દૃષ્ટિથી. અને આજે નીલ ડિગ્રાસ ટાયસન જેવા લોકો એમના જ વારસાને આગળ વધારી રહ્યા છે.
એટલે કહી શકાય કે જેમ ડાર્વિને જીવવિજ્ઞાન માટે કર્યો, આઇન્સ્ટાઇને ભૌતિકશાસ્ત્ર માટે કર્યો, એમ સેગને બ્રહ્માંડ વિજ્ઞાનને સામાન્ય માણસ માટે ખોલી નાખ્યો, એને લોકશાહી બનાવી દીધું.
બિલકુલ, આ જ એમનો મુખ્ય વારસો છે, વિજ્ઞાનનું લોકશાહીકરણ.
અને એના કારણે લાખો યુવાનોને પ્રેરણા મળી હશે.
ચોક્કસ, કેટલાય લોકો વિજ્ઞાનમાં આવ્યા છે એમના કારણે. એમણે ધ પ્લેનેટરી સોસાયટીની સહસ્થાપના પણ કરી.
હા, એ સંસ્થા આજે પણ કાર્યરત છે ને?
હા, અવકાશ સંશોધન અને શિક્ષણ માટે બહુ સારું કામ કરે છે. અને પેલી સેટીની વાત કરી એમ, એને વૈજ્ઞાનિક સ્વીકૃતિ અપાવવામાં એમનો મોટો હાથ હતો.
અને આજના સમયમાં એમની સુસંગતતા વિશે શું કહેશો? જ્યારે ખોટી માહિતી, અફવાઓ, વિજ્ઞાન વિરોધી વાતો આટલી ફેલાયેલી છે,
ત્યારે એમનો તર્ક અને સંશય પરનો ભાર વધુને વધુ મહત્વનો બને છે. પેલી એમની અંધકારમાં મીણબત્તીની વાત.
હા, સાયન્સ એઝ અ કેન્ડલ ઇન ધ ડાર્ક.
બરાબર, ધ ડેમન હોન્ટેડ વર્લ્ડનું સબટાઇટલ જ એ હતું. આજે ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ સામે લડવા માટે સેગનની વૈજ્ઞાનિક પદ્ધતિ, પુરાવા આધારિત વિચારસરણી અને પેલો બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય, આ બધાની આપણને સખત જરૂર છે.
એમનું વિજ્ઞાન પ્રત્યેનું જે વિઝન હતું કે માનવતાના અસ્તિત્વ અને સ્વસમજ માટેનું એક સાધન છે, એ આજે પણ એટલું સાચું છે.
એકદમ સાચી વાત.
એમના કેટલાક કોટ્સો એટલા ફેમસ થયા છે, જેમ કે પેલું, આપણે તારાઓની સામગ્રીથી બનેલા છીએ, વી આર મેડ ઓફ સ્ટાર સ્ટફ. આનો સાચો અર્થ શું?
આ ખાલી કવિતા નથી, આ વૈજ્ઞાનિક સત્ય છે. આપણા શરીરમાં જે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન છે ને,
હા,
એ બધા તત્વો ક્યાં બન્યા? અબજો વર્ષો પહેલા મોટા તારાઓના કેન્દ્રમાં એમના મૃત્યુ સમયે.
ઓ, એટલે આપણે લિટરલી સ્ટારડસ્ટ છીએ.
હા, શાબ્દિક રીતે આપણું અસ્તિત્વ સીધું બ્રહ્માંડની ઉત્ક્રાંતિ સાથે જોડાયેલું છે. આ વિચાર જ કેટલો અદ્ભુત છે, આપણને બ્રહ્માંડ સાથે જોડે છે.
અને પેલું બીજું વાક્ય, બ્રહ્માંડ આપણી અંદર છે, આપણે બ્રહ્માંડ માટે પોતાની જાતને જાણવાનો એક માર્ગ છે. આ તો બહુ ઊંડું ફિલોસોફિકલ લાગે છે.
છે જ. સેગન કહેવા માંગતા હતા કે આપણી જે ચેતના છે, આપણી જાણવાની જે ક્ષમતા છે, એ કંઈ બ્રહ્માંડથી અલગ નથી. એ તો બ્રહ્માંડની પોતાની જાતને સમજવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. જાણે બ્રહ્માંડ આપણી આંખોથી પોતાની જાતને જોઈ રહ્યું છે, આપણા મગજથી વિચારી રહ્યું છે.
વાહ. અને પેલું પેલ બ્લુ ડોટ વાળું કોટ, ફરીથી તે ટપકાને જુઓ, સૂર્યકિરણમાં લટકતી ધૂળની રજકણ પર, એ સાંભળીને તો રૂંવાડા ઊભા થઈ જાય.
એ કોટમાં બધું આવી જાય છે, આપણી ક્ષુદ્રતા પણ અને આપણી જવાબદારી પણ.
બરાબર.
આટલા મોટા બ્રહ્માંડમાં આપણું ઘર કેટલું નાનું, કેટલું નાજુક, અને એને સાચવવું કેટલું જરૂરી છે, બસ આટલા શબ્દોમાં એમણે આખી વાત કહી દીધી.
સેગનના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો પણ છે ને, જેમ કે જાદુના શોખીન હતા.
હા હા, એ સાચી વાત છે. એક કલાપ્રેમી જાદુગર હતા અને ઘણીવાર પોતાની સ્પીચમાં કે રજૂઆતમાં જાદુની ટ્રિક્સ વાપરતા.
એમ શા માટે?
એ બતાવવા માટે કે આપણી ઇન્દ્રિયો આપણને કેટલી સહેલાઈથી છેતરી શકે છે, અને એટલે જ સત્ય જાણવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ, પેલી સંશયાત્મક પૂછપરછ કેટલી જરૂરી છે.
ઓહો, આ તો મસ્ત વાત છે. અને પેલી મિસ્ટર એક્સ વાળી વાત સાચી છે, ગાંજા વિશે લખેલું?
હા, એ પણ સાચું છે. યુવાનીમાં એમણે મિસ્ટર એક્સના ઉપનામથી એક એસે લખેલો, જેમાં એમણે દલીલ કરેલી કે કેનાબિસ અમુક પ્રકારના બૌદ્ધિક અને સૌંદર્યલક્ષી અનુભવોને વધારી શકે છે.
ઓહો, આ તો વિવાદાસ્પદ કહેવાય.
હા, ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું હતું, પણ એ એમની નિખાલસતા બતાવે છે અને કંઈક અલગ વિચારવાની હિંમત.
અને વોયેજર ગોલ્ડન રેકોર્ડ એ બનાવવામાં એમનો મોટો રોલ હતો ને?
હા, એ કમિટીના ચેરમેન હતા. એ રેકોર્ડમાં પૃથ્વીના અવાજો, સંગીત, ફોટા, ઘણું બધું છે.
હા, મેં સાંભળ્યું છે.
પણ એમાં એક ખાસ વસ્તુ છે, એમના પત્ની એન્ડ્રુએન, જે પોતે લેખિકા અને પ્રોડ્યુસર છે.
હા, એન્ડ્રુએન.
એમના મગજના તરંગોનું ઈઈજી રેકોર્ડિંગ પણ એમાં સામેલ છે.
શું વાત કરો છો, એ કેવી રીતે?
આ રેકોર્ડિંગ ત્યારે કર્યું જ્યારે એન્ડ્રુએન પ્રેમ અને માનવીય ભાવનાઓ વિશે ઊંડાણથી વિચારી રહ્યા હતા. એટલે સેગને ખરેખર લિટરલી પ્રેમનો સંદેશો બ્રહ્માંડમાં મોકલ્યો.
આ તો અદ્ભુત કહેવાય. એન્ડ્રુએન સાથેની એમની પાર્ટનરશિપ કેટલી મહત્વની હતી એમના કામ માટે?
ખૂબ જ. એન્ડ્રુએન ખાલી એમના જીવનસાથી નહોતા, એ એમના મુખ્ય ક્રિએટિવ પાર્ટનર હતા. કોસ્મોસ સિરીઝ હોય, જૂની અને નવી બંને, કોન્ટેક્ટ નોવેલ હોય કે ફિલ્મ પેલ બ્લુ ડોટ પુસ્તક, બધામાં એમનો મોટો ફાળો હતો.
એટલે એક બૌદ્ધિક અને ભાવનાત્મક પાર્ટનરશિપ હતી.
બિલકુલ, એમના સહયોગથી સેગનના કામને વધુ ઊંડાણ મળ્યું.
અને પેલું વાક્ય બિલિયન્સ એન્ડ બિલિયન્સ, એ ખરેખર આટલો બધું બોલતા હતા?
ના, એ એક મજાની વાત છે. હકીકતમાં એ ભાગ્યે જ આ શબ્દ સમૂહ વાપરતા.
તો પછી આટલું ફેમસ કેમ થયું?
એ જ્યારે બિલિયન્સ અબજો બોલતા ને, ત્યારે બી અક્ષર પર થોડો ભાર મૂકતા, જેથી મિલિયન્સ લાખો સાથે કન્ફ્યુઝન ન થાય.
અચ્છા.
પછી પ્રખ્યાત ટીવી હોસ્ટ જોની કાર્સને એમની આ સ્ટાઇલની મિમિક્રી કરી, અને બસ ત્યારથી એ વાક્ય એમની સાથે જોડાઈ ગયું. લોકો માને છે કે એ જ બોલતા હતા.
હા હા, આવું થાય. પણ એમની ટીકા પણ થઈ હશે ને?
હા, થઈ હતી. દરેક મોટા માણસની થાય છે. કેટલાક જે એકદમ પ્યોર રિસર્ચવાળા વૈજ્ઞાનિકો હતા, એમને લાગતું કે સેગન લોકપ્રિયતા પાછળ વધુ દોડે છે, રિસર્ચ ઓછું કરે છે. કદાચ એટલે જ હાર્વર્ડે એમને કાયમી પદ નહોતું આપ્યું. કેટલાક ધાર્મિક જૂથો એમના ભૌતિકવાદી વિચારોથી નારાજ હતા.
અને રાજકીય રીતે પણ.
હા, એ પરમાણુ નિઃશસ્ત્રીકરણની વાત કરતા, પર્યાવરણની હિમાયત કરતા, એટલે કેટલાક રાજકીય રૂઢિચુસ્તો પણ એમની ટીકા કરતા. અને પેલો ન્યુક્લિયર વિન્ટરનો સિદ્ધાંત પણ થોડો વિવાદાસ્પદ રહ્યો હતો વૈજ્ઞાનિકોમાં.
આ બધું જાણ્યા પછી મને તો એમ લાગે છે કે કાર્લ સેગનનું સૌથી મોટું યોગદાન એ છે કે એમણે આપણને વિચારવાની એક નવી રીત આપી.
બરાબર.
કે વિજ્ઞાન એ ખાલી લેબમાં થતા પ્રયોગો નથી, કે ખાલી તથ્યોનો સંગ્રહ નથી, પણ એ બ્રહ્માંડને અને આપણી જાતને સમજવાનું એક શક્તિશાળી સાધન છે, એક દ્રષ્ટિકોણ છે.
તમે એકદમ સાચું પકડ્યું. પેલી વૈજ્ઞાનિક કઠોરતા અને કાવ્યાત્મક અજાયવી, સંશયવાદ અને આશ્ચર્ય, આ બે વસ્તુનું જે એમને મિશ્રણ કર્યું ને, એ જ એમની ખરી દેન છે. એમણે બતાવ્યું કે બ્રહ્માંડને સમજવું એ કોઈ સુખી બૌદ્ધિક કસરત નથી, એક ઊંડો, લગભગ આધ્યાત્મિક કહી શકાય એવો અનુભવ પણ હોઈ શકે છે.
અને એટલે જ આજે પણ જ્યારે આપણે આટલા બધા પડકારોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે સેગનનો પેલો બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય, તર્ક અને કરુણાનો સંદેશ, એ આપણને સાચો રસ્તો બતાવી શકે છે.
ચોક્કસ. અને અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ.
હા, જરૂર.
કે આપણા રોજિંદા જીવનમાં આપણે એવું કયું એક નાનું કામ કરી શકીએ, કયો એક નાનું વિચાર અપનાવી શકીએ, જે કાર્લ સેગનના આ વિશાળ બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્યને થોડું પણ પ્રતિબિંબિત કરતું હોય. વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.